நமோ ரியந்தானம், நமோ சித்தானம், நமோ ஆரியானம், நமோ உஜ்ஜானம், நமோ லோயே திரிகாலவர்த்தி சவசாமம். மங்களம் பகவான் வீரோ, மங்களம் கௌதமோ கடி, மங்களம் குந்துகுந்தாரியோ, ஜெயந்த் தர்மோஸ்து மங்களம். சர்வ மங்கல்ய மங்கல்யம், சர்வ கல்யாண காரகம் பிரதானம், சர்வ தர்மானம் ஜெயந்தம் ஜெயத்து சாசனம். ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினம், காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய் நமோ நம. நம சமய சாராய சுவானுபூத்தியாய சகாஸ்தே, சிஸ்வபாவாய பாவாய சர்வ பாவாந்தர்ஷிதே. அக்னாந்தி மிராந்தானம் ஜ்ஞானாய ஜன் சலாகயா, சக்ஷுருன்மலிதம் யேனம் தஸ்மை ஸ்ரீ குருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம் பர்பாவஸ்ய கர்த்தாத்மா மோஹயம் வ்யவஹாரிணம். மங்கள்மய மங்கள்கரண் வீத்ராக விஜ்ஞான், நமுதாஹி ஜாதே பயே அரிஹந்தாதி மகான். ஓம் நம சிதேபிய, நம சிதேபிய, நம சிதேபிய. மாவீர் பரமாத்மான சாசனமாக குங்குணாச்சாரிய பகவானி அம்னாய்மா, அமரச்சந்திர ஆச்சாரிய பகவானி பரம்பராமா, પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો મહામંગલ યોગ આ કારણે વિષય થયો તે ભરતક્ષેત્રના ભવ્ય જીવોનું પરમ સૌભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના મળવાથી અનાદિકાળનો જે ભ્રમ, ભ્રાંતિ, મિથ્યાત્વ ચકનાચૂર થઈ જાય તેવી અદભુત વાણી પૂજ્ય ગુરુદેવશ્રીની આપણને મળી. ભગવાન આત્મા કેવો છે એને જોવાનું વિધાન શું છે. શરૂઆત પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચનમાં એવી રીતે કરી કે મોક્ષની સીધી વાર્તા છે, મોક્ષ માર્ગની. આની અંદરમાં મોક્ષ સ્વરૂપ પરમાત્મા છે એ મોક્ષની સીધી વાર્તા છે. અદભુત વાત, અલૌકિક વાત. આત્માને જોવાનું વિધાન અત્યંત સ્પષ્ટપણે પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રકાશ્યું છે. વસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે, પ્રમાણ સ્વરૂપ છે, સ્યાદવાદ છે, અનેકાંત છે, એવું છે. પરંતુ એ પ્રમાણ જ્ઞાનનો જન્મ, સ્યાદવાદનો જન્મ, અનેકાંતનો જન્મ એક સમ્યક એકાંતના પક્ષમાં આવવાથી, સુધાત્માના પક્ષમાં આવવાથી, અભેદ સ્વરૂપને લક્ષ્ય કરવાથી આત્માની અનુભૂતિ થાય છે. વસ્તુ છે ભેદાભેદ સ્વરૂપ, પ્રમાણ વસ્તુ છે ભેદાભેદ સ્વરૂપ, અને લક્ષ્ય કરવાનું છે અભેદનું, ભેદનું નહીં. જીવે અનાદિકાળથી ભેદનું લક્ષ્ય કર્યું. કાલે પણ આપણે મલાડમાં 11મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, જેમાં ગુરુદેવશ્રીએ 11મી ગાથામાં ચારે પ્રકારના વ્યવહારને જૂઠા કહ્યા. જ્ઞાન તે આત્મા, એ વ્યવહાર પણ જૂઠો છે. આ વાત જેને સમજાય છે, પ્રભુ ભેદથી અભેદમાં જવાનું કોઈ વિધાન નથી, ને તું આજ દિવસ સુધી ભેદથી જ ઉભો રહીને, ભેદમાં જ ઉભો રહીને ભેદથી અભેદતા તરફ જવાનો પ્રયત્ન કરે છે, એ મિથ્યાત્વ છે. પ્રભુ અનાદિકાળથી તે આત્મામાં રાગ થાય છે એવું તો સમજ્યું, તો હવે આત્મામાં જ્ઞાન થાય છે એવું આવ્યો ત્યાર પછી પણ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે ને, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એવા ભેદો દ્વારા અભેદને જોવાનો સતત પ્રયત્ન કરે છે. પ્રભુ ભેદોથી અભેદ નહીં જણાય, કારણ કે વસ્તુ અનાદિ અનંત સ્વાભાવિક અભેદ છે, સ્વાભાવિક એક રૂપ છે, સ્વાભાવિક એક છે. હું એક શુદ્ધ સદા રૂપી, મારું સ્વરૂપ જ એક છે, મને એક રૂપતા છે એવું પણ નથી, એક છે. અનંત ગુણોને જયારે બતાવવું હોય ત્યારે જ્ઞાન છે એ આત્મરૂપ છે, દર્શન છે એ આત્મરૂપ છે, ચારિત્ર છે એ આત્મરૂપ છે. ગુણથી દ્રવ્ય ઉપર લાવવા માટે એને આત્મરૂપ કહેવાય. ગુણોને, વસ્તુને જયારે બતાવી હોય ત્યારે વસ્તુ એક છે, સ્વભાવથી એક છે, એની અંદરમાં એક રૂપતા છે એવું પણ નહીં, એક છે. જ્યાં સુધી પોતે એક છે એવું પોતાને જોતો નથી ત્યાં સુધી અભેદ દ્રષ્ટિ થતી નથી, જ્યાં સુધી અભેદ દ્રષ્ટિ થતી નથી ત્યાં સુધી સ્વભાવની અંદરમાં વિચરી શકતો નથી. પરિણામ ગમે તેવા હો, એની પર્યાય બુદ્ધિ અનાદિકાળથી છૂટી નથી, અને પરિણામની અંદરમાં આત્માને વાળવાનો પ્રયત્ન એણે સતત કર્યો છે, ધારાવાહી કર્યો છે, અનંતકાળથી કર્યો છે. માટે દ્રષ્ટિના નિધાનની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે છે કે જીવને અનાદિકાળથી જ્ઞાન પર્યાયનું લક્ષ છે. અનાદિકાળથી જ્ઞાન પર્યાયનું લક્ષ, રાગનું લક્ષ નહીં. જયારે જયારે જૈન દર્શન મળ્યું, વિતરાગી પરમાત્મા મળ્યા, દેવગુરુ શાસ્ત્ર મળ્યા, ત્યારે રાગ આત્મામાં નથી થતો, આત્મામાં જ્ઞાન થાય છે. અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે, તો જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાયકને પકડવાનો પ્રયત્ન કરે છે, તો એ અનુમાન જ્ઞાન સુધી પણ પહોંચે છે. પરંતુ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, અનાદિકાળથી જ્ઞાન પર્યાયનું લક્ષ હોવાને કારણે સમીપમાં જ મહાપ્રભુ પરમોત્કૃષ્ટ પ્રભુ વિરાજમાન છે તેનું લક્ષ થતું નથી. અને જ્ઞાન પર્યાયનું લક્ષ છે, અને પર્યાયની અંદરમાં આત્માને જાણવો છે, પર્યાયની અંદરમાં આત્માની અનુભૂતિ કરવી છે, પર્યાયની અંદરમાં સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એને સમ્યક દર્શન પ્રગટ થતું નથી. કારણ કે એની સમીપમાં મહાપ્રભુ છે, પરમોત્કૃષ્ટ પ્રભુ છે, ભગવાન છે, એ બિરાજમાન છે, એ બિરાજમાન છે, તેનું લક્ષ નથી કરતો. ભગવાન બિરાજમાન છે, એને બિરાજમાન કરવાના નથી, એ બિરાજમાન છે, એ હું છું એવું લક્ષ કરે છે, દ્રષ્ટિ કરે છે, તો અનુભૂતિ થઈ જાય છે, અનુભૂતિ હોય છે. એટલે અનુભૂતિ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થાને એને પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરવાની વ્યવસ્થા સમજીને મિથ્યાત્વને પ્રગાઢ કર્યું છે. આ ગુરુદેવશ્રીનો બોલ છે, જ્ઞાન પર્યાયનું લક્ષ. એકસો પાંચ નંબરનો બોલ છે, દુષ્કર લાગે તો પણ, દુષ્કર લાગે તો પણ એ સિવાય ચાર ગતિના રજડપાટ નહીં ટળે બાપુ. તને વાત આકરી લાગે, કઠિન લાગે, મુશ્કેલ લાગે, તો પણ આના સિવાય બીજી કોઈ વિધિએ ચાર ગતિના રજડપાટ મટશે નહીં બાપુ. જ્ઞાનની જે વર્તમાન પર્યાય છે, જ્ઞાનની જે વર્તમાન પર્યાય છે, તેના પર અનાદિનું લક્ષ છે. અનાદિનું લક્ષ છે કોની ઉપર? જ્ઞાન પર્યાય ઉપર. પણ તેની સમીપમાં જે પરમ પુરુષ નિકટ બિરાજે છે, જે સર્વોત્કૃષ્ટ પ્રભુ છે, તેનું લક્ષ કદી કર્યું નથી. જે પર્યાય ઉપર લક્ષ છે, જ્ઞાન પર્યાય ઉપર, તેની સમીપમાં પ્રભુ બિરાજે છે, પરમોત્કૃષ્ટ પ્રભુ બિરાજે છે, ભગવાન બિરાજે છે, બિરાજમાન કરવાના નથી, બિરાજે છે, તેની ઉપર લક્ષ કદી કર્યું નથી, કદી કર્યું નથી છે, તેનું લક્ષ કદી કર્યું નથી. લક્ષ કરવાનું છે ભગવાનનું, પરમાત્માનું, સુધાત્માનું, ભગવાન આત્માનું, અને તે લક્ષ કર્યું છે જ્ઞાન પર્યાયનું. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો એ જ્ઞાન પર્યાય દ્વારા તો જ્ઞાયકને પકડવાનો પ્રયત્ન કરે છે. એ ભેદ છે, વિકલ્પ છે, મનાશ્રિત પરિણામ છે, એનાથી વસ્તુ ત્રણ કાળમાં પકડાતી નથી. ઉપદેશના વાક્યો છે, વ્યવહારના વચનો છે, કે તું અત્યાર સુધી રાગમાં ઉભો હતો તો જ્ઞાનમાં ઉભો રહે, તો રાગથી છોડાવીને જ્ઞાનમાં લાવવા માટે જ્ઞાન પર્યાયની અંદરમાં તું જ્ઞાયકને જાણ, એવા ઉપદેશના વચનો હોય છે. પરંતુ વ્યવસ્થા શું છે? કે એ સમીપમાં જે પરિણામની ઉપર તારું લક્ષ છે, એની સમીપમાં પરમોત્કૃષ્ટ પ્રભુ બિરાજે છે, પરમ પુરુષ નિકટ બિરાજે છે, સમીપમાં બિરાજે છે. જ્યાં જ્ઞાન પર્યાય છે ત્યાં જ્ઞાયક છે, જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય છે. અને એ પર્યાયની ઉપસ્થિતિની અંદરમાં તારી દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાને કારણે દ્રવ્ય દેખાતું નથી. અને જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે એને દ્રવ્ય જ દેખાય છે, પર્યાય દેખાતી નથી. જેવી રીતે સોનાનો ચેન હોય અને એને વેચવા જાય તો એને સોનું જ દેખાય, ચેન ન દેખાય. આ દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય હોય અને પર્યાય દેખાય નહીં, દ્રવ્ય જ દેખાય. અને આવું થાય છે કે નહીં જીવનમાં? ખબર છે, પર્યાયની કોઈ કિંમત જ નથી. એ ચેનનો જે આકાર છે, ગાઢ છે, એની કોઈ કિંમત જ નથી. કિંમત માત્ર સોનાની છે. તો પર્યાય, નજરમાં પર્યાય આવે છે, દ્રષ્ટિમાં પર્યાય આવે છે, પણ એ પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. દેખાય છે પર્યાય, પણ દ્રષ્ટિ છે દ્રવ્ય ઉપર. એવી રીતે જ્ઞાન પર્યાય પ્રગટ છે, એ સમયે ભગવાન આત્મા અપ્રગટ છે એવું કહેવામાં આવે છે. કારણ કે તારી દ્રષ્ટિમાં જ્ઞાન પર્યાય પ્રગટ છે. એટલે વાસ્તવિકતા તો એ છે કે દ્રવ્ય પ્રગટ છે, વિદ્યમાન છે, પ્રત્યક્ષપણે પ્રત્યક્ષતાએ બિરાજમાન છે. ભગવાન આત્મા બિરાજે છે, વિદ્યમાન છે, હાજરા હાજુર છે, પ્રગટ છે, પણ પ્રભુ થી ભગવાન આત્માને જોતો નથી, દ્રષ્ટિમાં લેતો નથી. વાત ફક્ત અને ફક્ત દ્રષ્ટિમાં લેવાની છે, લક્ષમાં લેવાની છે, એમાં હું પણાની છે. હું પરમાત્મા છું એવું હું પણ તે એક સમયને માટે નથી કર્યું, કરવાનું કઈ જ નથી. વસ્તુ બિરાજે છે, પ્રગટ છે, વિદ્યમાન છે, હું છું, આ હું, એવી તારી દ્રષ્ટિ એની ઉપર ગઈ નથી. એવી દ્રષ્ટિ નહીં જવાને કારણે તને કઠિન લાગે છે, આકરું લાગે છે. પ્રભુ દ્રવ્યને જોવાની ટેવ પાડ, જ્યાં સુધી દ્રવ્યને જોવાની ટેવ નહીં પાડે ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ કેળવાશે નહીં. એ દ્રવ્ય દ્રષ્ટિને કેળવવી પડશે બાપુ. પર્યાયની ઉપર તારું લક્ષ્ય છે, જ્ઞાન પર્યાય ઉપર તારે સમ્યક દર્શન જોઈએ છે, અનુભવ જોઈએ છે, મોક્ષ માર્ગ જોઈએ છે. પણ એ થાય કેવી રીતે? સમ્યક દર્શનનું સ્વરૂપ શું? કાલે ગુરુદેવ કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું, સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની વિધિ શું? તો કે હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ, એવું લક્ષ્ય, એનું નામ સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શન તો પરમાત્માને જોવાનું, પરમાત્માની અંદરમાં હું પણ આનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન કોઈ પ્રગટ કરવાની ચીજ નથી કે તું પર્યાયને ઉપયોગને આત્મા તરફ વાળી લે તો આત્માની અનુભૂતિ થઈ જાય, એવું નથી. કારણ કે ભાઈ પર્યાયનો સ્વભાવ પણ તું એક વખત જાણ નાથ. એ અનાદિ અનંત પર્યાય નિશ્ચિત છે, નિયત છે. અનિયત અનિત્ય પર્યાય પણ નિયત છે, નિશ્ચિત છે. જે થવા યોગ્ય છે એ થાય છે. તેને ફેરફાર કરનાર, એને બદલનાર, એને આગળ પાછળ કરનાર, એને ઉપર નીચે કરનાર આ વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. એવો પર્યાય સ્વભાવ જયારે એને સમજાય છે ત્યારે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. અને દ્રવ્ય છે, અનાદિ અનંત છે, પરિપૂર્ણ છે, અને એમાં આ હું એવું થાય છે તો સુસરવટ એની અંદરમાં જામી જાય છે, ઠરી જાય છે. એ યથાર્થ ભક્તિ છે. એકની અંદરમાં રસ, એનું નામ ભક્તિ. સુગાનીજી સાહેબ કહે છે એકની અંદરમાં રસ, એનું નામ ભક્તિ. અને એકની અંદરમાં જે રસ છે એની અંદરમાં એમાં સમાઈ જાય, સ્થિર થઈ જાય, લીન થઈ જાય, એનું નામ યથાર્થ ભક્તિ. એકનો રસ, એકની રૂચિ, એકનો પ્રેમ, એકની પ્રીતિ. પ્રભુ તને આજ દિવસ સુધી આ હું છું એવું નથી થયું. આત્મા છે, પરિપૂર્ણ છે, ધ્રુવ છે, નિત્ય છે. પ્રભુ તું થર્ડ પર્સનની વાત કરે છે, તું બીજાની વાત કરે. હું છું એવું તું નથી લેતો. છે છે તો વિશ્વની અંદરમાં છ દ્રવ્યો છે, અનંત પદાર્થો છે. તું છે એનાથી શું? પોતાનો આત્મા છે, પરિપૂર્ણ છે, પરમાર્થ છે, ભગવાન છે. તો છે એનાથી શું? હું છું એવી જયારે દ્રષ્ટિ થાય છે ત્યારે એની અનુભૂતિ નિયમથી હોય છે. એ અનુભૂતિને રોકનાર આ વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. અનુભૂતિ સીધી વાત, પૂજ્ય ગુરુદેવ, સીધી વાત છે, સરળ વાત છે બાપુ. તું આકરી માને છે માટે તને આકરી લાગે છે. તું પર્યાયને જ નિહાળા કરે છે, દ્રવ્યને નિહાળતો જ નથી. પરંતુ જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય છે, સમીપમાં દ્રવ્ય છે, નિકટમાં દ્રવ્ય છે, નિકટમાં પ્રભુ બિરાજે છે. અને એ જ હું છું એવી દ્રષ્ટિ જ્યાં થાય છે તેનું નામ અનુભૂતિ છે. ભેદાભેદ સ્વરૂપ વસ્તુ છે, એ પ્રમાણની વાત સાચી છે પ્રભુ. પણ એ અનુભૂતિનો વિષય નથી. અનુભૂતિનો વિષય, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય તો એક ભગવાન આત્મા છે. અનુભૂતિની અંદરમાં ભેદાભેદ સ્વરૂપનું જ્ઞાન હોય છે, પણ એ ભેદાભેદ સ્વરૂપનું જ્ઞાન નથી હોતું. એ અભેદ જ્ઞાન હોય છે અનુભૂતિની અંદરમાં. આ દ્રવ્ય અને આ પર્યાય એવા ભેદનું જ્ઞાન નથી હોતું, અભેદનું જ્ઞાન હોય છે, અભેદનો આનંદ હોય છે. તો પ્રભુ વસ્તુ અભેદ છે તો અભેદને અભેદ ભાવે જો. એ વસ્તુ ભેદોનો અભેદ નથી, ભેદોથી અભેદ નથી, ભેદો વડે અભેદ નથી, સ્વાભાવિક અભેદ છે. જે સ્વાભાવિક અભેદ છે એ અનાદિ અનંત અભેદ છે. જે અનાદિ અનંત અભેદ છે એ અનાદિ અનંત પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ વસ્તુને હું પરિપૂર્ણ છું એવું જે જોવે છે એની દ્રષ્ટિ પર્યાય ઉપર જતી નથી, ને એના પરિણામની અંદરમાં અનુભવ હોય છે. આ નિયમવાળી વાત છે, આ નિયમની વ્યવસ્થા છે, આ સમ્યક દર્શનનો માર્ગ આવું છે. આ છોડીને બીજું કોઈ વિધાન સમ્યક દર્શનનું છે નહીં. બીજી કોઈ વિધિ એ સમ્યક દર્શન થઈ શકતું નથી. એક વિધિ છે શુદ્ધાત્માને જો. આજે આખા પ્રવચનની અંદરમાં ગુરુદેવશ્રી એક વાત કરી કે જે પોતાના સ્વભાવને જોવે છે એ નિરપરાધી થઈને ફરે છે, અને પરિણામમાં જે પોતાપણું કરે છે, રાગમાં જે પોતાપણું કરે છે એ અપરાધી છે, એ સસંક છે, એ મિથ્યાત્વ દ્રષ્ટિ છે, એ સંસારની અંદરમાં રખડનાર છે, રઝળપાટ કરનાર છે. પ્રભુ આત્માને જોવાનું વિધાન બહુ સહેલું છે. જેને દ્રવ્ય પર્યાય બે સત્તા દેખાય છે, એટલે પ્રમાણની અંદરમાં એ દ્રવ્ય પર્યાય એક સત્તા છે, પરંતુ ભેદ જ્ઞાન માટે જયારે એ નહી કાઢે છે, નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે, ત્યારે દ્રવ્ય પર્યાય બે સત્તા છે. આજે પણ ગુરુદેવ કીધું કે પર્યાય પરદ્રવ્ય છે. જે પર્યાય પરદ્રવ્ય છે એ ભિન્ન સત્તા છે, એ તું નથી, તારી સત્તા નથી. તારી સત્તા તો દ્રવ્ય સત્તા છે, ત્રિકાળ સત્તા છે, એક રહેનારી સત્તા છે, અનાદિ અનંત પરિપૂર્ણ સત્તા છે. જેવડો અને જેટલો છે એવડો અને એટલો એ પોતાને માનતો નથી. એ છે અનાદિ અનંત અને છે પરિપૂર્ણ. જે અનાદિ અનંત અને પરિપૂર્ણ છે તે અનાદિ અનંત અને હું પરિપૂર્ણ છું એવી દ્રષ્ટિ જયારે થાય છે. માર્ગ ફક્ત અને ફક્ત દ્રષ્ટિનો છે, કરવાનું કઈ નથી. કારણ કે પર્યાય દ્રવ્યમાં આવતી નથી, દ્રવ્ય પર્યાયમાં જતું નથી. આ વ્યવસ્થા છે. દ્રવ્ય પરિપૂર્ણ છે એ વ્યવસ્થા છે. વર્તમાન પર્યાય પ્રગટ થાય છે એ વ્યવસ્થા છે. એ પર્યાય થવા યોગ્ય થાય છે એ વ્યવસ્થા છે. દ્રવ્ય પરિપૂર્ણ બિરાજે છે એ વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થાની અંદરમાં નથી, પર્યાયની અંદરમાં કંઈ કરવાનું નથી, દ્રવ્યની અંદરમાં કંઈ કરવાનું. ફક્ત અને ફક્ત શ્રદ્ધા માનવાનું છે કે આ હું છું. એવું એને માન્યું નથી કે હું આ છું, હું પરમાત્મા છું. એવું એને માન્યું નથી. પરમાત્મા થવું છે પણ પરમાત્મા છું એવું માન્યું નથી. જેને પરમાત્મા થવું છે એ પામર છે, જેને પરમાત્મા થવું છે એ રાક છે, અપૂર્ણ છે. તો એ પરિપૂર્ણ છું એવું એને માન્યું નથી. એક તરફથી પરિપૂર્ણ છું એવું કહેવું અને બીજી તરફથી અપૂર્ણ છું એવું માનવું એ પરિપૂર્ણ પરમાત્માનો અપરાધ છે, દોષ છે, તિરસ્કાર છે, ક્રોધ છે, હિંસા છે. પ્રભુ અનાદિકાળથી જીવે પરમાત્મા તત્વની હિંસા જ કરી છે. કારણ કે હું પરમાત્મા છું એવું મને તો એ સિમંદર થઈ જાય. કે સિમંદરને શું જોઈએ છે? કાંઈ નથી જોતું. મને શું જોઈએ છે? કાંઈ નથી જોતું. એને પરિણામની અંદરમાં નિગોદ છે કે મોક્ષ એનાથી કોઈ અંતર નથી પડતો. એ પરિણામથી એટલો નિષ્પ્રભ થઈ જાય છે, પરિણામની એકતા છૂટી જાય છે, પરિણામનું પોતાપણું છૂટી જાય છે. સોગાનીજી સાહેબ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં કહે છે, જેને પર્યાયમાં પોતાપણું છે તે અસલમાં બૌદ્ધમતી છે. અને પર્યાયને શું કામ દેખાડે? તો કે વેદાંતિ ન થઈ જાય એટલે જરીક પર્યાયને દેખાડીએ છીએ તો અજ્ઞાની તેને ચોંટે છે. તું પ્રભુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એવું માન અને તું વેદાંતિ ન થઈએ, માત્ર દ્રવ્ય 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 કરીને પર્યાય છે જ નહીં, તો વેદાંતિ ન થઈ જાય માટે પર્યાયને જરીક દેખાડીએ છીએ તો એને ચોંટી જાય છે, ચીપકે છે. અને જેને પર્યાયમાં પોતાપણું છે તે અસલમાં બૌદ્ધમતી. અસલમાં એમ શબ્દ એમ છે, અસલમાં બૌદ્ધમતી છે. આપણે શું કરીએ છીએ? ગુરુદેવ મળ્યા, આવું તત્વ મળી, આટલી અદભુતતા મળી, આટલી વિશાળતા મળી, તત્વને જોવાની દૃષ્ટિ આપી પૂજ્ય ગુરુદેવશ્રીએ, અત્યંત સ્પષ્ટ દ્રષ્ટિ કે ભાઈ આ એક વિધાન છે, બીજી કોઈ વિધિ નથી. દ્રવ્યનું લક્ષ તેનું નામ આત્માની અનુભૂતિ છે. દ્રવ્યનું લક્ષ તો પર્યાય હટશે નહીં કોઈ દિવસ. પર્યાયનો કોઈ સમય એવો નહીં હોય કે પર્યાયનો ઉત્પાદ નહીં થાય. પણ પર્યાયના ઉત્પાદના સમયે પર્યાય ન દેખાય અને દ્રવ્ય દેખાય એવી લૌકિકમાં આપણને ટેવ છે. આપણે પદાર્થને જોઈએ છીએ, જયારે કોઈ કપડાની ઉપર કોઈ કિચડ દાગ પડી ગયો તો કપડું ત્યારે સ્વચ્છ દેખાય છે. કેમ કે કપડાના સ્વભાવથી જોઈએ છીએ. કિચડ તો સંયોગ જોઈએ છીએ. એમ પર્યાય સંયોગ દેખાય અને દ્રવ્ય સ્વભાવ દેખાય તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય. પર્યાય અને સંયોગ દેખાવો જોઈએ. દ્રવ્ય તે સ્વભાવ અને પર્યાય તે સંયોગ. પર્યાયનો પર્યાયમાં સ્વભાવ, દ્રવ્યની અપેક્ષાએ સંયોગ. પર્યાયની અસ્થિ રાખે પર્યાયમાં, મારામાં નહીં, દ્રવ્યમાં નહીં, હું નહીં. અને એવું કહેનાર પણ પર્યાય છે. એ પર્યાય પોતાનું પર્યાયત્વ ગુમાવે છે, પર્યાય ધર્મ નથી ગુમાવતું. પર્યાયત્વ ગુમાવે છે એટલે પર્યાયમાં પોતાપણું ગુમાવે છે અને દ્રવ્યમાં પોતાપણું કરે છે કે હું દ્રવ્ય છું, હું પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, હું જ્ઞાયક છું, હું પરમ પરિણામિક ભાવ છું, હું પંચમ ભાવ છું. ચાર ભાવ જળભાવ છે એવું એને સમજાવવું જોઈએ. કારણ કે આ માર્ગ એક ને એક બેનો માર્ગ છે. આની અંદરમાં કિંતુ પરંતુ ને કોઈ અવકાશ નથી, કોઈ જગ્યા નથી. આમ પણ છે ને આમ પણ છે એવું નથી, આમ છે ને અન્યથા નથી. એનું નામ અનેકાન છે. હું પરમાત્મા છું અને પર્યાય માત્ર નથી. પર્યાય માત્ર હું નથી એટલે એનો મતલબ પર્યાય નથી એમ નથી, એટલે પર્યાયનો અસ્વીકાર પણ ન થયો અને પર્યાયમાં પોતાપણું પણ ન રહ્યું. પર્યાય પર્યાયમાં રહી ગઈ, દ્રવ્યમાં અહમ થઈ ગયું. એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે. આમાં અઘરું શું છે? કઈ કઈ છોડવાનું હોય, કઈ ગ્રહવાનું હોય તેમાં પરિશ્રમ કે ભાઈ આપણે આ વસ્તુને ગ્રહણ કરવાની છે, આ વસ્તુને છોડવાની છે. રાગને છોડવાનો નથી અને જ્ઞાયકને ગ્રહણ કરવાનો નથી. રાગ છૂટો છે અને જ્ઞાયક બિરાજે છે. ક્યાંય એને લાવવાનું નથી, ક્યાંય એને છોડવાનું નથી. એ લાવવું અને છોડવું, ગ્રહણ અને છોડવું એ મિથ્યાત્વ છે, એ પરિગ્રહ છે. એવું એને આજ દિવસ સુધી સમજાણું નથી. કારણ કે હું જ્ઞાયક છું ને, જ્ઞાયક છું તો જ્ઞાયકને ગ્રહણ કરવાની વાત ક્યાં છે? એનો સ્વીકાર કરવાની વાત છે, એને માનવાની વાત છે, એની શ્રદ્ધાની વાત છે, એની સમજણની વાત છે. કારણ કે આ માર્ગ માત્ર ને માત્ર સમજણનો છે અને પોતે સમજણનો પિંડ છે. એવું જ્યાં સમજાય છે તો સમ્યક દર્શન હોય છે. જેને અનાદિકાળથી આજ દિવસ સુધી અને આજથી અનંતકાળ સુધી જેને પણ અનુભૂતિ થશે એને આ એક વિધિ થશે, બીજી કોઈ વિધિ છે નહીં. ધ્રુવની અંદરમાં પોતાપણું એનું નામ સમ્યક દર્શન છે. ધ્રુવનું લક્ષ એનું નામ સમ્યક દર્શન. ગુરુદેવના દરેક પ્રવચનની અંદરમાં આ વાત તમને ન મળે તો તમે કયો? દરેક પ્રવચનની અંદરમાં દ્રવ્યનું લક્ષ, નાયકનું લક્ષ, ભગવાન આત્માનું લક્ષ, તેનું નામ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શનની બીજી કોઈ વિધિ જ નથી, બીજો કોઈ ઉપાય જ નથી, બીજો કોઈ માર્ગ જ નથી. અને એ હું પરમાત્મા છું એવું બોલે છે, ચિંતન કરે છે, તો એના અભિપ્રાયની અંદરમાં પરમાત્મા પણા પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જરૂરી છે. અને એ સમ્યક દર્શન મને થતું નથી, થયું નથી, એનો રંજ છે. એ પર્યાયનું એકત્વ છે, એ પર્યાયની મીઠાશ છે, એ પર્યાયમાં પોતાપણું છે. અને કે જેને દ્રવ્યમાં પોતાપણું થાય ને એ પર્યાયની શું કામ પરવા રહે? પરિપૂર્ણને કઈ વસ્તુની પરવા હોય? અને કોઈની પરવા ન હોય તો પર્યાયની અંદરમાં આ ઠીક અને આ ઠીક, આ દુઃખ અને આ સુખ, આ વિકલ્પ અને આ નિર્વિકલ્પ એવું આવે ક્યાંથી? મારા પરિણામની અંદરમાં વિકલ્પ છે અને નિર્વિકલ્પતા જોઈએ છે, દુઃખ છે અને સુખ જોઈએ છે. એનો મતલબ વસ્તુ નિર્વિકલ્પ નથી, એનો મતલબ વસ્તુ સુખમય નથી, વસ્તુ આનંદમય નથી. તો એની આની જરૂરત લાગે. આ હું છું, સુખમય પરમાત્મા છું, એનું નામ જ સુખ છે. દુઃખનો જન્મ જ ન થાય તો ત્યાગ કર્યો એવું જીનવાણીમાં કહેવાય. સુખની અનુભૂતિ થઈ, અનુભવ થયો તો એને આનંદને સમ્યક દર્શનને પ્રગટ કર્યું એમ કહેવાય. પણ આ બધી વ્યવસ્થા મફતની વ્યવસ્થા છે. એક દ્રવ્યના લક્ષ્ય સમ્યક દર્શન મફતમાં ઉત્પન્ન થાય છે. ધર્મ માટે પ્રયત્ન હોતો નથી. ધર્મ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. શુદ્ધ ધર્મ અને શુભ ધર્મ બંને પણ હું પરમાત્મા છું એવા લક્ષમાં જેટલા વિકલ્પ ચાલે છે તેની અંદરમાં શુભ ના ઢગલા થાય છે. હું પરમાત્મા છું એવું લક્ષ અને દ્રષ્ટિ થાય છે તો શુદ્ધ ના ઢગલા થાય છે. તો વાત તો એકમાત્ર પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા અને પરમાત્માની છે. બીજી કોઈ વાત છે નહીં પ્રભુ, બીજો કોઈ વિષય નથી. જીનવાણીનો જેટલો વિસ્તાર છે એ બધો વ્યવહારનો વિસ્તાર, જેટલો વિસ્તાર જોશો એટલો તમને ભેદોનો વિસ્તાર છોડીને બીજું કઈ નહીં મળે. જેટલો વિસ્તાર, નવ તત્વોની વાત તો ભેદોની ચર્ચા, અનંત ગુણોની ચર્ચા, શક્તિઓની ચર્ચા તો ભેદોની ચર્ચા, જ્ઞાનની ચર્ચા, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, ભેદોની ચર્ચા, ભાવોની ચર્ચા, ઉદય ઉપસંગ સ્વપસંગ સહિત તો ભેદોની ચર્ચા. તો આમાં તું ક્યાં આવ્યો? કારણ કે ભેદમાં અભેદ વસ્તુ નથી. અભેદ અભેદ ભાવે રહે છે અને એની અનુભૂતિ પણ અભેદ ભાવે થાય છે, અનુભૂતિ પણ અભેદ ભાવે થાય છે. એટલે જે પર્યાયની અંદરમાં અનુભૂતિ થાય છે એનો ઉત્પાદ જ અભેદ ભાવે થાય છે. એ પર્યાય ટકે છે જ અભેદ ભાવે, એનો વ્યય પણ થાય છે અભેદ ભાવે. તો અભેદ વસ્તુ છે તો અભેદના લક્ષ્ય પરિણામ પણ અભેદ ભાવે પરિણમે છે. જે પરમાત્મા છું એવો અનુભવ કરે છે એ પરમાત્મા છે, એ પરિણામ નથી. કારણ કે દ્રવ્ય અને પર્યાય એવો વિભાગ અનુભૂતિની અંદરમાં હોતો નથી. જે અનુભવાય છે તે હું છું, જે અનુભવાય છે તે આત્મા છે. આવી અદભુત સ્થિતિ, એટલે આત્માને આત્માનો અનુભવ થાય છે એ પણ ભેદ છે. જ્ઞાન તે આત્મા એ પણ ભેદ છે. બધા વ્યવહાર છે, અને કાલે પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે વ્યવહારને 7 વખત જૂઠા કીધા. પ્રભુ તું ક્યાં છો અને ક્યાં જોવે છે તને, તારી વસ્તુ ક્યાં છે, તારો સ્વભાવ ક્યાં છે, તારી વ્યવસ્થા શું છે, અને તને શા માટે જ્ઞાન પર્યાય ઉપર જ્ઞાનમાં જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. અરે જાણનાર જણાય છે એ પ્રમાણનું વાક્ય છે પ્રભુ, એ દ્રષ્ટિનો વિષય નથી. પર જણાતું નથી માટે જાણનાર જણાય છે એની વાત છે. રાગ નથી થતો માટે જ્ઞાન થાય છે એની વાત છે. એક જગ્યાએથી હટાવવો છે, બીજી જગ્યાએ લાવવો છે, એક સીડી ઉપર લઈ જવી છે માટે એક એક ક્રમે ક્રમે એક એક વાત સમજાવવામાં આવે છે. અને બધી વાત સમજીને આવવાનું તો એક ઉપર છે, હું એક, અહમ એકો. એ છોડીને બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ વિશ્લેષણ નથી. ટૂંકું છે, કેટલું છે, આ હું બસ. મુનિરાજને વિકલ્પ નથી કરવો પડતો. પૂજ્ય ગુરુદેવશ્રી કે આચાર્ય ભગવાન શાસ્ત્ર લખતા હોય, એક શબ્દ લખો પછી બીજો શબ્દ લખે એની વચ્ચે અનુભૂતિ થઈ જાય છે. તો હું પરમાત્મા છું, વિકલ્પ પૂર્વક અનુભૂતિ નથી થતી. કારણ કે વિકલ્પથી નિર્વિકલ્પ થવાનું કોઈ સાધન નથી. વસ્તુ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ વસ્તુ તે હું છું એવો જ્યાં અહમ થાય છે એ જ નિર્વિકલ્પતા છે. સુગંધી સાહેબ કે ચિંતન મનન પાઠન સ્વાધ્યાયથી તને આત્મા નહીં પડે બાપુ. હોય છે, થાય છે, ભૂમિકા અનુસાર આવે છે. આત્માર્થીની ભૂમિકાની અંદરમાં એ બધું હોય છે, પણ એનાથી મારું હિત થશે, એનાથી મારું કલ્યાણ થશે એવી દ્રષ્ટિ તે મિથ્યા દર્શન છે. તો વિકલ્પ થી નિર્વિકલ્પતા થશે એવું માને છે. જયારે થાય છે નિર્વિકલ્પતા, નિર્વિકલ્પ વસ્તુના લક્ષ્ય નિર્વિકલ્પતા થાય છે. વસ્તુ નિર્વિકલ્પ છે તો ચિંતન મનન ઘૂંટણ બધા વિકલ્પો છે, બધા વિચારો છે, એ મનાશ્રિત પરિણામ છે, ઇન્દ્રિય જ્ઞાન છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પરમ દિવસે પ્રવચનમાં કીધું કે 9 અંગ અને 11 પર્વનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. પ્રભુ તું જેને જ્ઞાન મને છે એ જ્ઞાન જ નથી. જ્ઞાન તો અભેદ ગ્રાહ્ય, જ્ઞાન તો જ્ઞાયક માત્ર. જેની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ ન પડે એનું નામ જ્ઞાન. એનો સ્વભાવ જ અભેદ ગ્રાહ્ય છે. જ્ઞાનની અંદરમાં જે કાંઈ પણ હોય છે એ જ્ઞાન શરીરથી બનેલું એનું વિશ્વ હોય છે, એક રૂપ હોય છે. એવી અદભુત પોતાની વ્યવસ્થા છે, એવો અદભુત પોતાનો સ્વભાવ છે. અને આ સ્વભાવને એ સ્વભાવથી જોવાની ટેવ તો એને પાડવી જ પડશે. બીજો કોઈ માર્ગ નથી આત્માની અંદરમાં પ્રવેશ કરવાનો, આત્માના દર્શન કરવાનો બીજું કોઈ વિધાન નથી. એક વિધાન છે, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. પરમારથનો પંથ ત્રણ કાળની અંદરમાં એક હોય છે. એ વ્યવહારથી પણ થાય, ભેદથી પણ થાય, અને અભેદના લક્ષ્ય પણ થાય એવું નથી ભાઈ. એક હોય છે, અભેદના લક્ષ્ય થાય અને અન્યથા ન થાય. એવા પરમાર્થને જે પ્રેરે છે, એવા પરમાર્થને જે બતાવે છે તેને વ્યવહાર કહે છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે વ્યવહાર છે. વિકલ્પ તે વ્યવહાર નથી, વાંચન તે વ્યવહાર નથી, સ્વાધ્યાય તે વ્યવહાર નથી. વ્યવહાર તો એ છે કે જે તમને ત્રિકાળ તરફ લઈ જાય, પરમાર્થ તરફ લઈ જાય તે વ્યવહાર. પૂજ્ય ગુરુદેવશ્રીને કીધું સાહેબ વ્યવહારની પરિભાષા શું? તો કે દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એ વ્યવહાર છે. તો આવા ગુરુદેવ, આવું તત્વજ્ઞાન, આટલી સ્પષ્ટતા, જેની અંદરમાં કાંઈ પણ વિચારવાની આપણે કોઈ જરૂરત નહીં, મહેનત કરવાનો કોઈ પ્રશ્ન નહીં, પુરુષાર્થ કરવાની કઈ જરૂર નહીં. એકદમ પકાવેલો હલવો ગળા મોઢામાં મૂકી દીધો, બસ ગળે ઉતારવાનું. શ્રદ્ધાન કર કે હું આ છું, એટલી જ વાત. અહીંયા ત્રણું બોલ સુધી થયું છે. 94 બોલમાં કે છે, આ શરીરના ચાળા જુઓ, નિરોગ શરીર ક્ષણમાં રોગરૂપે પરિણમી જાય છે. શરીરના રચકણો જે કાળે જેમ થવાના હોય એમ તેમ થવાના જ, એમાં કોણ ફેરફાર કરી શકે? શરીરના પરમાણુને કેમ રહેવું એનું તારે શું કામ છે? તારે કેમ રહેવું એ તેનું તું સંભાળ ને. શરીરને જે રૂપે પરિણમવાનું છે એના પૂતગલ પરમાણુ જેમ સ્વાધીન છે, સ્વતંત્ર છે, એ પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે છે. એનામાં ફેરફાર કરનારા વિશ્વની અંદરમાં જેમ કોઈ નથી, એમ દ્રવ્યકર્મ અને ભાવકર્મની અંદરમાં પણ ફેરફાર કરનાર કોઈ નથી. વર્તમાનની અંદરમાં, પરિણામની અંદરમાં યદિ રાગ છે તો એ સત છે, એને કોઈ ફેરવી શકે એમ નથી. અને વિતરાગતા છે તો એ સમયનું સત છે. એટલે તું તારું સંભાળ, તું જેમ શરીરની ચિંતા ના કર, શરીરને શરીર ભાવે રહેવા દે, એમ પર્યાયને પર્યાય ભાવે રહેવા દે. એ પર્યાય પર્યાયની યોગ્યતાથી પરિણમે છે. જે સમય જે થવાની છે તે જ થાય છે, એને આગળ પાછળ કરવાની કોઈનું સામર્થ્ય નથી. પ્રભુ પરિણામને ફેરવવાનો અભિપ્રાય, પરિણામને અપરિણામી તરફ વાળવાનો અભિપ્રાય, એને પણ પર્યાયની કરતા બુદ્ધિ કહેવાય છે. ને આ કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ જીવની અનાદિકાળથી નથી છૂટી. કારણ કે એ શું કરે છે કે અનુભવ કરવો છે કે આત્માને જાણવો છે. અનુભવ કરવો છે એ કરતા બુદ્ધિ, ને આત્માને જાણવો છે એ જ્ઞાતા બુદ્ધિ. કારણ કે અનુભવ કરવો છે એમાં હું અનુભવની મૂર્તિ છે એનો અપરાધ થાય છે, ને આત્માને જાણવો છે એમાં હું આત્મા છું એનો અપરાધ થાય છે. કારણ કે એ તો જણાય એવી વ્યવસ્થા છે, જાણવાની વ્યવસ્થા નથી. જાણનાર છું એટલે જ્ઞાયક છું, પરમાત્મા છું, ત્રિકાળી છું. તો ત્રિકાળી છું એને જાણવો છે તો જણાય છે. તો જે જણાય છે તે હું, કે જ્યાં જણાય છે તે હું. જણાય છે પર્યાયમાં અને જણાય છે જ્ઞાયક. તો જે જણાય છે તે હું, એટલે જ્ઞાયક તે હું છું, પર્યાય તે હું નહીં. પ્રભુ જીવને જાણવાનો લોભ છે અને એ લોભને કારણે, લોભ છે એ પાપ છે. તેને પ્રયત્ન કરવામાં કઈ બાકી નથી રાખ્યું અનાદિકાળની અંદરમાં. જ્ઞાન પર્યાયનો અનાદિથી લક્ષ્યનો અર્થ, અનાદિથી અનંત વખત જ્ઞાન પર્યાય સુધી આવ્યો છે, પણ એક વખત પણ સમીપમાં પ્રભુ બિરાજે છે એની સામે નથી જતો એક સમય પણ. માટે દુઃખી છે, માટે મિથ્યાત્વ છે, માટે સંસાર છે. કારણ કે એને ભગવાન બનવું છે ને, ભગવાન બનવું છે એમાં ભગવાનનો અનાદર છે. ભગવાન બનવું છે એટલે અપૂર્ણ છો, અને પરિપૂર્ણ થવું છે એટલે પરિપૂર્ણ નથી, એ પરિપૂર્ણતાનો અનાદર છે. એટલે વાત એ ભગવાન આત્માની કરે છે, અને એની પરિણતિની અંદરમાં અનાદર, અપરાધ, વિરોધ છોડીને બીજું કાંઈ જ નથી. એટલે એની અંદરમાં ઉત્કૃષ્ટ સુખ બંધ થાય છે, નવમી ગ્રહવેદ સુધી જાય છે, પણ એનાથી શું? પરિણામોની મંદની, કસાયની મંદતા ગમે તેટલી હોય, એનાથી એને ફાયદો શું? કસાય તો કસાય છે, ને આ કસાય સ્વભાવની, એમાં હિંસા છે. એટલે એ ભેદો દ્વારા અભેદમાં જવાતું નથી, ભેદો દ્વારા અભેદને પમાતું નથી, ભેદોમાં અભેદ આવતો નથી. અભેદ તો અભેદ સ્વભાવે અનાદિ અનંત એકરૂપ રહેલો છે. એટલે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી એ વાત કહેવાની એની હિંમત હોય, એ સમજવાની એની હિંમત હોય, એ શ્રદ્ધાનું બળ એની પાસે હોય કે ભાઈ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી તો હું આત્મા છું એવો નિર્ણય કરી શકશે. નહીં તો એ જ્ઞાનમાં આત્માને જોવાનો પ્રયત્ન કરશે અને ભેદમાં ઉભો રહેશે. ભેદમાં ઉભો રહેશે એટલે જ્યાં ભેદ છે ત્યાં રાગ છે, ત્યાં વિકલ્પ છે, ત્યાં મન છે, ત્યાં ઇન્દ્રિય જ્ઞાન છે. જ્યાં ભેદ છે ત્યાં રાગ છે, વિકલ્પ છે, મન છે અને ઇન્દ્રિય જ્ઞાન છે. જ્યાં અભેદ છે ત્યાં નિર્વિકલ્પ છે, ત્યાં જ્ઞાન છે, ત્યાં દર્શન છે, ત્યાં અતિન્દ્રિય છે, ત્યાં સ્વયં પોતે છે. તો વસ્તુ અભેદ છે. હવે અભેદને હું અભેદ માત્ર ભાવે જોઉં એટલે એની જવાબદારી. એનું નામ લક્ષ છે, એનું નામ દ્રષ્ટિ છે, એનું નામ એકત્વ છે, એનું નામ હું પણ છે, એનું નામ પોતા પણ છે. અઘરું કેવી રીતે હોઈ શકે? ચેન વખતે સોનું દેખાય તો આત્મા કેમ ના દેખાય? વાત તો દ્રષ્ટિની છે ને. ચેનની પર્યાયને હટાવીને વીટીમાં ફેરવીને પછી સોનાને જોવાનું છે એવું તો છે નહીં. વાત તો ફક્ત ચેન કે વીટી કે બંગડી કે નેકલેસ કે બાજુબંધ કે જે પર્યાય અવસ્થાની અંદરમાં સોનાને જોવાની છે. સ્ફટિકની અંદરમાં ગુલાબ ફૂલની જાય પડી રહી છે ત્યારે એને સ્ફટિકને સ્ફટિક ભાવે જોવાની છે. તો પર્યાયની અંદરમાં જે કાંઈ પણ ચાલતું હોય પર્યાયની ઉપરથી દ્રષ્ટિ હટાવીને હું દ્રવ્ય છું એ વાત દ્રષ્ટિની છે. વાત ફક્ત ને ફક્ત દ્રષ્ટિ અને લક્ષની છે. અઘરું કેમ હોઈ શકે? જગતના બધા પદાર્થોમાં એનું દ્રવ્ય સીધું દેખાય, પર્યાય ન દેખાય. અને પોતાના આત્માની વાત આવે તો પર્યાય જ દેખાય અને દ્રવ્ય ન દેખાય. બહુ અઘરું લાગે છે, બહુ આકરું લાગે છે. બાપુ કેવી રીતે થાય? તને દ્રવ્યની સામે તું જોતો જ નથી, એ પરિપૂર્ણ છે એવું તું માનતો જ નથી, ને પરિપૂર્ણ થવાનો તું પ્રયત્ન કરે છે. સમ્યક દર્શનનો તને લોભ છે, સમ્યક દર્શન માટે તું ચિંતન મનન ગોલન સ્વાધ્યાય વિચાર ગુરુદેવની વાણી ઇત્યાદિ બધું સાંભળે છે. તો એ તો ઉપાય જ નથી, તો માર્ગ જ નથી. તું ગુરુદેવ જ્યાંથી વાત કરે છે ત્યાંથી વાતને તું સમજતો જ નથી. એ વાત ક્યાંથી આવી રહી છે, કેવી રીતે આવી રહી છે, ક્યાં લઈ જવા માંગે છે? કારણ કે એ પર્યાયોના સમૂહને પરદ્રવ્ય કહે છે. અનંત ગુણની અનંત પર્યાયો છે એ પરદ્રવ્ય છે. એટલે પરદ્રવ્ય એટલે જેમ તને શરીર પરદ્રવ્ય લાગે છે, કર્મ પરદ્રવ્ય લાગે છે, રાગાદી ભાવ પરદ્રવ્ય લાગે છે, એવી રીતે પર્યાય પરદ્રવ્ય લાગે છે. એનાથી આગળ વધીને નિયમસારમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે એ અદ્રવ્ય છે. અને એ અદ્રવ્ય એટલે એ છે જ નહીં, તારા માટે આ વસ્તુ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ વ્યવહાર નહીંના વિષય હોય, જૂઠા હોય, અવસ્તુ હોય. એવું જેને સમજાય એને ભગવાન આત્મા વસ્તુ છે એવું સમજાય છે. ભગવાન આત્મા વસ્તુ છે એવું સમજાશે તો એ પરિણામ એમ કહેશે કે હું ભગવાન આત્મા છું, એ ભગવાન ભાવે રહી જશે. એનું નામ સમ્યક દર્શન છે. પ્રયત્ન સમ્યક દર્શન માટેનો નથી. પ્રયત્ન પ્રભુ તું ભગવાન આત્મા તે હું છું એનો વિશ્વાસ કર, એનું શ્રદ્ધાન કર, એની દ્રષ્ટિ કર, એનું લક્ષ કર, એની સમજ કર, એની સમજણ કર. ભેદ જ્ઞાનની અંદરમાં પણ પ્રભુ આવી તો નક્કી કર કે ભાઈ એક તરફ દ્રવ્ય છે ને એક તરફ પર્યાય છે, એ છોડીને બીજું કોઈ વિશ્વ છે જ નહીં તારું. હવે દ્રવ્યનો સ્વભાવ ને પર્યાયનો સ્વભાવ, એક હું છું ને એક હું નથી, એવી અસ્થિ નસ્તિ અને કામ. અને પછી અસ્થિની મસ્તી, એક હું, આ હું, આ હું, આ હું, આ હું, આ હું. એટલે ગુરુદેવ કહે છે નજીક આવો, નજીક આવો. ઘણી જગ્યા છે સિદ્ધલોકમાં, પ્રભુ જગ્યા છે બધા માટે. આત્માની સમીપમાં આવવાની વાત કરે છે પ્રભુ. એકવાર આત્માની સમીપ આવો, નજીક આવો, નજીક આવો પ્રભુ. એક વખત એને જોવાનો પ્રયત્ન કર નાથ. એ સમજાય એવી વસ્તુ છો તું, સ્વયં પોતે છો ને બાકી બધું ગુરુદેવ છે. બાકી બધું સમજાય ને પોતે ન સમજાય, આ કેવી વાત? બાકી બધું એને સમજાય અને પોતે ન સમજાય પ્રભુ. એવું કોઈ દિવસ બનતું જ નથી નાથ. એક વખત ધીરો પડ, ધીરો પડીને શાંત થઈને વિચાર કર કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. જો વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, પ્રમાણ વસ્તુ, પણ પ્રમાણ વસ્તુની એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રવ્ય દ્રષ્ટિ તે દ્રષ્ટિનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા છે. તો ભગવાન આત્મા તે હું અને પર્યાય તે હું નહીં. ભગવાન આત્મા તે હું અને પર્યાય તે હું નહીં એવું પહેલા પાકું કર. ભલે એ રટણ કરવું પડે, ભલે એ ઘૂંટણ કરવું પડે, ભલે એનું મનન કરવું પડે, પણ પાકું જેવી વસ્તુ છે એવો વિચાર તો કર પહેલા. તું તારો વિચાર પણ વસ્તુથી વિપરીત ચાલી રહ્યો છે. પ્રભુ એક વખત જેવી વસ્તુ છે એવો વિચાર કર તો એની સમજણ થશે, તો એ નક્કી થશે, તો એનો નિર્ણય થશે. અને નિર્ણય થશે તો અનુભવ કરવો નહીં પણ અનુભવ હશે. જ્યાં નિર્ણય, યથાર્થ નિર્ણય કર્યો તો એ નિર્ણય પાકો થઈ જશે. જેવી વસ્તુ છે એવો યથાર્થ નિર્ણય કરશે તો એ નિર્ણય પાકો. તો આ જ હું છું, આ જ હું છું એવું થશે, ત્યાં અનુભૂતિ થઈ જશે. તો અનુભૂતિ કરવાની વસ્તુ નથી, અનુભૂતિ થતી વ્યવસ્થા છે. કારણ કે પર્યાય થાય છે, પર્યાય કરવામાં નથી આવતી. જે થાય છે એને કોઈ કરી લે તો એ મિથ્યાત્વ છે. અનુભવ થાય છે. ક્યારે થાય છે? હોવાપણાની અંદરમાં જયારે એ રહે છે. એટલે ભગવાન આત્મા હોવાપણે, ત્રિકાળ છે એટલે હોવાપણે છે. અને પર્યાય થાય છે. ભગવાન આત્મા પ્રગટ છે અને પર્યાય પ્રગટ થાય છે. તો જે પ્રગટ છે એ હોવાપણે છે, એ ત્રિકાળ છે, એ ધ્રુવ છે, એ હું છું એવી દ્રષ્ટિ જયારે થાય છે ત્યારે પર્યાયની અંદરમાં અનુભૂતિ હોય છે, અનુભૂતિ થાય છે. એટલે થવાવાળી વ્યવસ્થાને તું પ્રયત્ન નહીં કર. એને એના સ્વભાવમાં રહેવા દે પર્યાયને, અને દ્રવ્યને દ્રવ્યના સ્વભાવમાં રાખીને સમજીને એ હું જ છું એવો વિશ્વાસ પ્રભુ એક સમયને માટે કર. ત્યાં એક સમયને માટે આવો વિશ્વાસ નથી કર્યો માટે બધું કઠણ લાગે છે, આકરું લાગે છે, દુષ્કર લાગે છે. પ્રભુ પોતાનો સ્વભાવ ત્રણ કાળમાં દુષ્કર હોઈ શકે નહીં, અને સ્વભાવ દુષ્કર હોય એવો કોઈ પદાર્થ વિશ્વની અંદરમાં છે જ નહીં. જો સાકરને મીઠાસપણે રહેવું દુષ્કર હોય, નિમકને ખારાસપણે રહેવું દુષ્કર હોય, મરચાને તીખાસપણે રહેવું દુષ્કર હોય, સોનાને પીળાસપણે રહેવું દુષ્કર હોય, તો આત્માને પોતાના સ્વભાવપણે રહેવું દુષ્કર હોઈ શકે. અને જગતના અનંત પદાર્થો પોતાના સ્વભાવપણે રહેવામાં દુષ્કર ન હોય તો તું ભગવાન આત્મા છો, ભગવાન આત્મા પણ રહે, એની અંદરમાં દુષ્કરતા અને અશક્યતા શું હોઈ શકે? એ તારી માન્યતાની વિપરીતતા છે માટે તને અઘરું લાગે છે. તું વસ્તુને વસ્તુના સ્વભાવથી જો તો એ અનાદિનંદ છે, એ પરિપૂર્ણ છે, એ ધ્રુવ છે, એ નિત્ય છે, એ એક છે. હા, એક સમજાય એના માટે અનેક ગુણો અને અનંત ગુણોની ચર્ચા કરી, એ અનંત ગુણો સમજાય માટે એની પર્યાયોની ચર્ચા કરી, એ પર્યાયો સમજાય એટલે એની અંદરમાં સોપરની ચર્ચા કરી. તો વાત તો આ એકને બતાવવા માટે આ બધો વિસ્તાર છે. તો આ બધો વિસ્તારને સમેટીને એક ઉપર આવ પ્રભુ, કારણ કે તું અનાદિ અનંત એક છું, જે સ્વરૂપ સમજ્યા વિના. બસ વાત તો સ્વરૂપને સમજવાની છે, કરવાની નથી કઈ. અનંત દુઃખને પામ્યું છે એનું કારણ સ્વરૂપને નથી સમજો તે છે. સ્વરૂપને સમજ પ્રભુ, તારે સિદ્ધ થવાનું નથી, તું સિદ્ધ છો. સર્વ જીવ છે સિદ્ધ સમ છે, તું સિદ્ધ થવાની વાત કરે છે પ્રભુ, તું સિદ્ધ છો. હું સિદ્ધ છું એવું નક્કી કર, એ માર્ગ છે. આવો માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યો છે, અત્યંત સ્પષ્ટ છે. આ યુગના વિશે આપણે કોઈને મહેનત કરવી પડે એવું નથી. સિદ્ધ દશાની અંદરમાં જગ્યાઓ પુષ્કળ ખાલી રાખી છે, ગુરુદેવે બધું રિઝર્વેશન કરાવીને રાખ્યું છે. આપણે જેવા છીએ, ગુરુદેવે જેવા આપણને બતાવ્યા છે, ત્યાંથી તેવા સ્વભાવનો વિશ્વાસ કરીને, એની સમજણ કરીને, એવું નક્કી કરીને, એવો નિર્ણય કરીને, આજ હું છું, આજ હું છું, પરમાત્મા જ છું એવું નક્કી કરી, નિર્ણય કરી, સૌ પોતાના પરમાત્મા સ્વભાવમાં સાદી અનંત કાળ સહજપણે રહી જાય એવી મંગલ ભાવ.
સહજાનંદેશોર સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદેશોર સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદે શોધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદે શોધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદે શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. આ શરીર સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાકરી વિરાજમાન પુષ્પાદે મારે પ્રણ 24 જીનેન્દ્ર ભગવાન નો જય હો. દેવધની ના દાતાર વિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભામાન શ્રીમંદરાદિ અજિત વેરી પરંતુ વિશ્વ વિરમાન જીનેન્દ્ર ભગવાન નો જય હો. અદ્ય દિન મંદિરમાં જૈવંતપણે બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસાધ્ય સમસ્ત જીનવાણી માતનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. એકત્વ વિભક્ત નિત્રોધાત્માનો સમ્યક સ્વરૂપ સમજાવનાર અનંત આનંદ ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. પ્રસમતિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। पूर्व द्वादश संघ में समस्त जिन वाणी मातनों जय हो।